સમયની ગતિ, સમયના આવર્તનો વાસ્તવમાં તો બહુ સંકુલ છે. સમય આગળ જાય છે, પાછળ જાય છે, વચ્ચે સ્થિર થઈ જાય છે. આ બધા જ સમયની ગતિના લય આપણને, આપણે તો હોય તો ચિત્રકારો તેઓ પોતાના માધ્યમ દ્વારા પકડવાના છે. તમે વાન ગોગનું ચિત્ર જુઓ તો સૂર્ય ગોળ ગોળ ફરે છે, સાયપ્રસના વૃક્ષો છે તે પણ એનો લય આખો સાયક્લિક છે, રિધમ એનું રિધમ છે. એટલે તમે ચિત્ર જુઓ ને તમે એ ગતિનો આખો લય પકડી શકો તો તમને ચિત્ર વધારે સમજાય, નહીં તો તમે ચિત્રને પામી નહીં શકો. અને એને એ જાતનું દેખાતું હતું કારણ કે એની આંખમાં એક ખામી હતી અને એથી એને કુંડા આવતા દેખાતા હતા. પણ તેનો કળાકાર તરીકે એને ઉપયોગ કર્યો અને આપણને એક વાસ્તવિકતાનું નવું રૂપ બતાવ્યું. એટલે આ મલ્ટીફોકલ ટાઈમ, અનેક કેન્દ્રીય સમય, એનો અનુભવ ભાષા દ્વારા, ચિત્ર દ્વારા કરાવવો હોય તો શી રીતે થઈ શકે? આપણે કહીએ કે ચિત્ર સમયનો અનુભવ, ત્યારે જે મોટી સર્જકતાવાળો કળાકાર છે એ ખાસ કરીને જે માધ્યમ નથી ગાંઠતું એનો જ વધારે ઉપયોગ કરે છે અને મોટો પડકાર ઉપાડી લે છે. પોલ ક્લી નું એક ચિત્ર છે, ધ નિગ્લેક્ટેડ ગાર્ડન. એટલે ઘણા વર્ષથી એ ઘરમાં કોઈ માણસ રહેતું નથી અને બગીચો હતો પણ બધો, હવે ત્યાં બધું ઘણું બધું ઉગી નીકળ્યું છે, જંગલ થઈ ગયું છે. હવે એનું ચિત્ર છે, ચિત્ર બહુ નાનું છે પણ તમે જુઓ તો એટલી નાની સ્પેસમાં જે બધું ઉગી નીકળ્યું છે, એ જે બતાવ્યું છે, એના પરથી આ બધાને ઉગતા કેટલો લાગ્યો હશે એમ કરીને સમયની છાપ આપણા મન પર પડે છે. તો સમયની અનુભૂતિ કરાવવાને માટે એણે આનો ઉપયોગ કર્યો કે કેટલો ગ્રોથ, કેટલું બધું ઉગી નીકળ્યું છે, કેટલા નાના કેનવાસ, એટલો સમયનો વ્યાપ એકદમ ઉભો થાય છે અને આપણને એનો અનુભવ થાય છે. હવે એ સમય અને એ સ્પેસ, એ ટાઈમ અને સ્પેસ, એ સાચા છે? કેનવાસ બરાબર છે તો કેવો છે? સપાટ છે, એને ઊંડાણ નથી. અને છતાં આપણે અનુભવીએ છીએ કે આ કેટલા વર્ષો ત્યાં પડી રહ્યો હશે એમ આપણને જે અનુભવ થાય છે તે સાચો છે. માટે સુઝન લેંગર નામના ફિલસૂફે, સુઝન લેંગરે એમ કહ્યું છે કે ઘણા લોકો પ્રશ્ન કરે છે અને એરિસ્ટોટલ એમ કહેલું કે આર્ટ ક્રિએટ્સ એન ઇલ્યુઝન મોર પાવરફુલ દેન લાઈફ. તો કળા એ જીવનની વાસ્તવિકતા કરતા વધારે બળવત્તર એવો આભાસ ઉભો કરે છે. ત્યારે આ પ્રશ્ન કળામાં આવે છે કે તો પછી કળાનું સત્ય શું? કોઈ વાર્તા વાંચતા આપણે એમ કહીએ છીએ કે પછી ઘોડો ઉડ્યો અને આકાશમાં જવા લાગ્યો, તો આપણે પ્રશ્ન કરી કે ઘોડો ઉડી ન શકે માટે આ વાત ખોટી છે. આપણા પ્રખ્યાત વાર્તાકાર ધૂમકેતુ, એની એક વાર્તામાં એક રાતે બે વાર ચંદ્ર ઉગે છે. એ ભૂલી ગયેલા કે એકવાર ચંદ્ર ઉગાડી દીધો છે, પાછો બીજી વાર ઉગાડ્યો. હવે આ ઇલ્યુઝન નથી, આ ભૂલ છે. પણ ઘણી વાર આપણે જાણીએ છીએ કે એકને એક પદાર્થ આપણને સાવ જુદા રૂપે ઘણી વાર દેખાય છે. તડકો પડતો હોય છે ત્યારેનું રૂપ જુદું, અંધારામાં જુદું, પછી ધૂંધળો પ્રકાશ હોય ત્યારે જુદું. એટલે આપણે એમ માનીએ છીએ કે એક વસ્તુનું એક જ રૂપ હોય, કે એક માણસ દરેક વખતે એક સરખો જ લાગે એવું છે નહીં. એટલે વાસ્તવમાં જેને આપણે આભાસ કહીએ છીએ તે ખરેખર તો આભાસ નથી, પણ એ જ વાસ્તવિકતાના બીજા સંભવિત શક્ય રૂપો છે. These are the possible potential forms of one and the same object. અને કલાકાર એ બતાવે છે કે તમને જે પરિચિત પદાર્થ છે એના ઊંડાણમાં કેટલી બધી અપરિચિતતા રહેલી છે. અને એટલે જ જગતમાં વિસ્મયની કોઈ હદ નથી, વિસ્મયની કોઈ સીમા નથી. જો આપણને જોતા આવડે તો ત્યારે એટલા માટે જ્યારે પ્રખ્યાત વાર્તાકાર ગાય દ મોપાસા, ટૂંકી વાર્તાનો પ્રખ્યાત લેખક ફ્રાન્સનો થઈ ગયો તે, એ ફ્લોબેર મેડામ બોવારીનો પ્રખ્યાત લેખક, એની પાસે જ્યારે વાર્તા લખવાની કળા શીખવા જતો ત્યારે લગભગ 7 વર્ષ સુધી એણે આ શીખવાનું કામ કર્યું. એને લખવાનું આપે અને પેલો લખીને બતાવે. ફ્લોબેરની શરત એક જ હતી કે દાખલા તરીકે આ આંગણામાં જે ઘોડાગાડી છે એનું તું વર્ણન કર, પણ તારે વર્ણન એવી રીતે કરવાનું છે કે મને એવું લાગે કે આ ઘોડો હું પહેલી વાર જોઉં છું. ઘોડા તો આપણે દરરોજ જોતા હોઈએ છીએ, અને કોઈ તમને કે ભાઈ ઘોડાનું વર્ણન એવું કરો કે પહેલી વાર જોતા હોય એવું લાગે, તો આકરી કસોટી છે. એટલે જે લોકો સાચા અર્થમાં સર્જક છે અને એ રીતે વાર્તા લખે છે એને માટે તો એક વાક્ય લખવું બહુ અઘરું છે. પણ દાટી પડી ગઈ, ટેવ પડી ગઈ અને રસાળતી કલમે વાર્તા લખીને દર વર્ષે એક બે વાર્તા સંગ્રહ આપી દેનારા લેખકોનું આમાં કામ નથી. એટલે આવું એક વાક્ય લખવું હોય તો અઘરું છે. ત્યારે ફ્લોબેર એને આ કહેતો કે આ ઘોડો છે એનું એવું વર્ણન કર કે જે કદી ન જો એવું લાગે. એ ઘોડાને તમે આસમાની રંગનો બનાવો, આ પાંખ આપો, એ ન ચાલે, કારણ કે ઘોડો સાચો નથી. ઘોડો આ જ ત્યારે કહે છે કે ફ્લોબેરને એ લખતા એનું વર્ણન કરતા 7 વર્ષ લાગ્યા, એને મોપાસાને 7 વર્ષ લાગ્યા. એમ કે માણસનું એક જ લીટીમાં વર્ણન કરો કે જે સાંભળતાની સાથે જ જુગુપ્સા થાય, એક જ લીટી, વધારે નહીં. તો પછી મોપાસાએ લખ્યું કે એના નાકમાંથી માખીના પગ જેવા વાળ બહાર આવતા હતા, તો તરત જુગુપ્સા થઈ. ત્યારે આમાં બે વસ્તુ જોડે છે અને એક નવી વાસ્તવિકતા ઉભી કરે છે, અને એટલા માટે આપણને લાગે છે કે ના, આ આપણે કદી જોયું નહોતું. આ અભૂતપૂર્વ છે. કળામાં જે અભૂતપૂર્વ હોય તેને જ સ્થાન છે, બીજાને સ્થાન નથી. ત્યારે એક બહુ મોટો પડકાર છે કે જગતને પળે પળે ક્ષણે ક્ષણે એમ નવતામ ઉપાયથી તદેવ રૂપમ રમણીયતાયા. જો રમણીયતાની વ્યાખ્યા આપણી જુદી છે, સંસ્કૃતમાં જેને રમણીય કહ્યું છે તે સુંદર નથી, પણ શું છે, ક્ષણે ક્ષણે જે નવીન લાગે છે. અને એટલા માટે ક્ષણે ક્ષણે નવા વિસ્મયથી આપણે જોવાને માટે ઉત્સુક હોઈએ છીએ, તે રમણીય છે. જ્યારે આ રીતે સુઝન લેંગરે જે ભેદ પાડ્યો તે મૂળ કળાનો પ્રશ્ન આ છે. ઘણા લોકો કહે છે કે કળામાં પણ આ સાચું શું ને ખોટું શું. અત્યારે 10:30 થયા હોય તો હું કહું કે 12 વાગ્યા છે, તમે ઘડિયાળ જોઈને કહો કે વાત ખોટી છે, અને તમે ઘડિયાળનો પુરાવો આપો એટલે મારે સ્વીકારવું પડે, કારણ કે આપણી વચ્ચે એક એગ્રીમેન્ટ છે કે આ ઘડિયાળ બતાવે ટાઈમ સાચો. પણ હું એમ કહું કે 10:30 થયા છે પણ મને 12 વાગ્યા હોય એવું લાગે છે, તો કે તમારી વાત થઈ, અમે સ્વીકારી ન શકીએ. ત્યારે પણ કળામાં આવો સ્વૈરાચાર નથી. હું કહું છું કે મને આ લાગે છે માટે મેં આ કર્યું, પણ જો બીજા ભાવકોને ન લાગતું હોય તો મારી શક્તિ એટલી ઊણી, તો ત્યાં એમ કહીને હું છટકી ન જઈ શકું કે ભાઈ મને આવું લાગ્યું માટે મેં આવું આલેખન કર્યું. તો મારા આલેખનમાં જ એવી શક્તિ હોવી જોઈએ, એવી પ્રતીતિકારકતા એમાંથી જન્મતી હોવી જોઈએ, જેને કારણે જે કોઈ એનો અનુભવ કરે તેને એમ લાગે કે આ સાચું. માટે કળામાં વાસ્તવિકતાના છેડા કે સત્યના છેડા એ ફેન્ટસી સુધી, એટલે કપોળ કલ્પિત સુધી પહોંચે છે, આપણા જીવનમાં નથી પહોંચતા. તો કળાને એવી વાસ્તવિકતાની સીમા નથી એ ફેન્ટસી સુધી સત્યને લઈ જાય, ટ્રુથને લઈ જાય. ફેક્ટ એન્ડ ફેન્ટસી ફોર્મ રિયાલિટી, ટોટલ રિયાલિટી ઇન આર્ટ. એનો આપણે દાખલો લઈએ કે આપણે જયારે વાત કરી છે કે રાવણ 10 માથાનો હતો, તો આખું વાતાવરણ, આખી સૃષ્ટિ, પાત્રો એવી રીતે છે કે આપણે ત્યાં પ્રશ્ન નથી ઉઠાવતા. પણ એક બીજી પ્રવૃત્તિ દેખાય છે અને તે મારી દ્રષ્ટિએ ખોટી છે. કેટલાક લોકો એમ સમજાવી દે છે કે રાવણ 10 માથાવાળો હતો એટલે એમ કે 10 માણસના મગજ જેટલી એની એમાં અક્કલ હતી. આ શું કર્યું આપણે? વી ટ્રાઈડ ટુ ગીવ એ રેશનલ એક્સપ્લેનેશન. ત્યારે કળાને પાછું બુદ્ધિની, તર્કની સમજથી સમજાવી દેવી, એથી હંમેશા કળાનો મહિમા થતો નથી. તો એ જે વાસ્તવિકતા છે એને અનુભવવાનો આપણે પ્રયત્ન છોડી દઈએ છીએ. ત્યારે કળા પાસે જવું હોય તો શું કરવું જોઈએ? કે આપણી જે સમજ છે, આપણી જે વસ્તુને જોવાની ટેવ છે, આપણી જે જગતને જોવાની ટેવ છે, એ ટેવ પકડી રાખવી ન જોઈએ. ઘણા લોકો એ કહે છે કે જ મારી સલામતીનું સાધન છે. જેમ આંધળા પાસે લાકડી ઝૂટવી તો ઘણા લોકો આ જગતમાં આંધળા બનીને જ જીવે છે. વનસ્પતિમાં તો બહુ સ્પષ્ટતા છે કે વનસ્પતિમાં તો પાંદડું ખરી જાય, કરમાઈ ગયું હોય તો પાંદડું ખરી જાય. પણ માણસ જીવતો અટકી ગયો અને છતાં જીવવાનો ધક્કો વાગ્યાને કારણે જીવા કરતો હોય, મરેલો હોવા છતાં એવું બને. મનથી મરી ગયો હોય, હૃદયથી મરી ગયો હોય, શરીર માત્ર અમુક ટેવોનો કોથળો બની ગયું હોય, જીવ્યા કરતો હોય અને કશી જ અનુભૂતિ ન થાય, ત્યારે એ પ્રકૃતિમાં એવું નથી. ત્યારે આ રીતે આપણે મરી ગયેલું હૃદય એટલે કે જેને વિસ્મય જ નથી, એટલે કે જેની ચેતના કોઈ રીતે વિસ્તરતી જ નથી, એટલે આપણે સંસ્કૃતમાં પણ કહ્યું કે રસથી અનુભવ થાય તે શું? એમ પૂછ્યું કે રસથી શાનો અનુભવ થાય? તો એના જવાબમાં આનંદવર્ધને કહ્યું કે ચમત્કાર. હવે ચમત્કાર એટલે આપણે સામાન્ય અર્થમાં સમજીએ છીએ મિરેકલ, એવું નહીં. ચમત્કારનો સંસ્કૃતમાં અર્થ જુદો છે. ચમત્કાર એટલે ચેતો વિસ્તાર, ચમત્કાર એટલે ચેતનાનો વિસ્તાર. ત્યારે કળાનું મૂળ કામ જ આ છે કે આપણી સહાનુભૂતિ, આપણી લાગણી, આપણી ચેતના એ ટેવની સીમામાં પુરાઈને બહુ જ સાંકડા બની ગયા હોય. પણ જો કે કળામાં તો કોઈ ભૂગોળ નથી એવી, કળામાં આખું વિશ્વ છે, કોઈ સીમા નથી. હું હેમ્લેટનું નાટક વાંચું છું તો મારે શી લેવા દેવા? કેટલાક કહેશે કે ભાઈ તમે શા માટે વાંચો છો? એ ડેનમાર્કનો કોણ જાણે કયા જમાનાનો 15મી-16મી સદીનો રાજકુમાર, અને એને એનો બાપ મરી ગયો અને મા બીજા અને કાકાને પરણી, અને એમાંથી રાજગાદીનો પ્રશ્ન ઉભો થયો અને ગાંડો થઈ ગયો ને એના પાપે ઓફેલિયા ડૂબીને મરી ગઈ અને આખા કેટલા બધા લોકો નાહતમાં મરી ગયા. નાટકમાં તમને શું વાંચવા જેવું લાગે છે? પણ હેમ્લેટના કેટલા બધા પ્રશ્નો આપણા પ્રશ્નો છે. ટુ બી ઓર નોટ ટુ બી, ધેટ્સ ધ ક્વેશ્ચન. ત્યારે ત્યાં શેક્સપિયર પોતાના પાત્રને લઈને મૂકે છે એક એવા પટ પર જ્યાં પ્રશ્ન મૂળ આવે છે. દાખલા તરીકે આજે આપણને કેટલા નાના પ્રશ્નો છે. આર વી ફેસિંગ સમ સ્ટુપેન્ડસ ક્વેશ્ચન્સ ઓફ જાયગેન્ટિક પ્રપોર્શન્સ જીવનમાં? ત્યારે તમને ખબર પડે કે ગાંધીજીએ પ્રશ્નો કયા પ્રશ્નોનો સામનો કર્યો, જયપ્રકાશે કયા પ્રશ્નોનો સામનો કર્યો, શેક્સપિયરે કયા પ્રશ્નોનો સામનો કર્યો, ને આપણા પ્રશ્નો શું? આજે ખાંડ ખૂટી ગઈ છે, લાવવાની રહી ગઈ છે, કાલે શું શાક કરીશું, આજે 10 વાગે જવું કે નહીં જવું, આપણા પ્રશ્નો આ છે. એમાં આપણી કેટલી ચેતના વિસ્તરવાની હતી? ત્યારે એટલા માટે શેક્સપિયરે પોતાના પાત્રને ગરિમા, ગૌરવ આપવાને માટે આ બધા સંજોગો તો સામાન્ય હતા, પણ એની ચેતનાનો વિસ્તાર કરીને એટલા પરિમાણની વિસ્તારી કે ત્યાં આગળ જે પ્રશ્ન પૂછવાનો આવ્યો તે કયો આવ્યો? ટુ બી ઓર નોટ ટુ બી, દેટ્સ અ ક્વેશ્ચન. તો જીવવું કે ન જીવવું, હવે આ એક બહુ આત્યંતિક પ્રશ્ન છે. હવે સેમ્યુઅલ બેકેટે આ વાતને પાછી આગળ લઈ જઈને કહ્યું, બીજું તમે આપણે એમ માની ગયા કે ભાઈ આથી વગર આગળ શું જવાનું? ટુ બી ઓર નોટ ટુ બી, દેટ્સ અ ક્વેશ્ચન. મૂળ પ્રશ્ન આપણો આ જ છે ને. પણ સેમ્યુઅલ બેકેટે કહ્યું કે ના, આપણા જમાનામાં તો એ વિકલ્પ નથી આપ્યો. ટુ બી ઓર નોટ ટુ બી, વિકલ્પ. તો દોસ્તેવ્સ્કીના પાત્ર ઇવાને કહેલું કે મેં આ જગતમાં આવવાની પ્રવેશ પત્ર માંગ્યું નહોતું. આઈ હેડ નોટ આસ્ક ફોર ધ એન્ટ્રન્સ ટિકેટ ટુ કમ ટુ ધીઝ વર્લ્ડ, એન્ડ આઈ ડુ નોટ વોન્ટ ટુ બી ઇન ધીઝ વર્લ્ડ. આઈ હેવ ધ રાઇટ ટુ કમિટ સ્યુસાઇડ એન્ડ ગીવ અપ માય લાઈફ, ઇવાને કહ્યું. દોસ્તેવ્સ્કી નામ બ્રધર્સ કારમાઝોવ નવલકથામાં. એટલે હું આ તરત તને પાછું આપી દઉં છું. અને આલ્બર્ટ કેમ્યુએ બચાવ કર્યો છે કે મેન હેઝ ધ રાઇટ ટુ ગીવ અપ લાઈફ, કમિટ સ્યુસાઇડ. આ જિંદગી નથી જોઈતી. અને ત્યાં સુધી તો બધા લોકો એમ માનતા હતા કે ટુ બી ઓર નોટ ટુ બી, વાર હું નક્કી કરું કે નોટ ટુ બી તો હું જિંદગી ફેંકી દઉં. હવે આપણા જમાનામાં એ શક્ય નથી. એટલે સેમ્યુઅલ બેકેટે કહ્યું કે ટુ બી એન્ડ નોટ ટુ બી, બંને સાથે એન્ડ ઓર નહીં. એટલે એ વિકલ્પ ઝૂંટવાઈ ગયો આપણી પાસેથી. એટલે આપણે કઈ રીતે જીવીએ છીએ? તો કે આપણે માત્ર જીવીએ છીએ તે ચોઇસલેસ અવેરનેસમાં. નાઉ ધ ચોઇસ ઇઝ ટેકન અવે ફ્રોમ અસ એન્ડ વી આર મિયરલી અવેર ઓફ ઇટ. ઠીક, જરા મન બેલાવાને માટે જરા સારું લાગે એમ આપણે કહીએ, બે ઘડી જરા સમય સારો વીતે, ડિટેક્ટિવ નવલકથા વાંચતા હોઈએ અને આ ખૂન કર્યું તે કોણે કર્યું ઊંચે શ્વાસે બધા આપણે વાંચતા હોઈએ, અને પછી જયારે પૂરી થાય ત્યારે આપણને હાસ થાય કે હા હવે આમ હતું. અને તેમાં પેલો ડિટેક્ટિવ નવલકથાકાર એટલો ચતુર હોય કે આપણે જેની કલ્પના કરી હોય એવી રીતે વહેમ મનમાં દાખલ કરે તમારા મનમાં કે આણે જ ખૂન કર્યો છે, આણે જ ખૂન કર્યો છે, અને પછી છેલ્લે બદલી નાખે. એટલે તમને એમ થાય કે આ માણસ બહાર ચતુર નીકળ્યો અને આપણે આનંદ થાય. પણ સાચી વાત એ છે કે કળા પાસે આપણે એટલા માટે જઈએ છીએ કે કોઈ જાતનો સસ્પેન્સ. શેક્સપિયર કેટલો મોટો નાટ્યકાર છે કે હેમ્લેટનું નાટક શરૂ થાય છે ત્યારે શેક્સપિયરનું નાટક ભજવવા પડતા તે બહુ મુશ્કેલી હતી. ગામડાના લોકો જોવા આવે અને શેક્સપિયરનું જમાનાનું થિયેટર જુદું હતું, ખાડો કરે. આપણે આમ ઊંચું લઈ જઈએ છીએ ત્યાં તેના જમાનામાં એને બદલે નીચે ખાડો કરતા અને પેલા લોકો આમ જોતા. એટલે એના પરથી પેલો પીટ ક્લાસ શબ્દ આવ્યો. પીટ એટલે ખાડો. તે ગામડાના લોકો આવીને બેઠા હોય, નાટક જોવાનું છે, અને પેલા જે શેક્સપિયરની સાથે કામ કરનારા બધા જે અભિનેતાઓ હોય, કોઈ દારૂ પીધો હોય, કોઈનો પત્તો ન હોય, બિચારો છેલ્લી ઘડી શોધીને લાવે બ્લોક થિયેટરમાં, અને મોડું થતું જાય. પેલા લોકો સડેલા ઈંડા ફેંકે, સીટી મારે, તોફાન કરે, બધું થતું જાય. હવે બહાર આવું વાતાવરણ છે, તમારો નાટકનો પડદો ખસેડવાનો. એ વખતે તમે જો કંઈ એવું કશું ન બતાવો કે જેથી કરીને એકાએક પેલા લોકો શાંત થઈ જાય, તો તમારું નાટક આખું નિષ્ફળ જાય. શેક્સપિયર માટે આ સમસ્યા હતી કે પડદો ખુલતાની સાથે કશુંક તરત જ એવું બતાવવું જોઈએ કે જેથી પેલા લોકો આમ આંખો ફાડીને જોઈ રહે અને સ્તબ્ધ થઈ જાય. ધીસ વોઝ અ ગ્રેટ ચેલેન્જ, એન્ડ ધેટ શેક્સપિયર બીંગ અ ગ્રેટ આર્ટિસ્ટ, હી હેડ ટુ ડુ ઇટ વિથ ધી સટલિટી ઓફ હાર્ટ. શેક્સપિયર તો મોટો કલાકાર હતો, એટલે કળાની સૂક્ષ્મતા કોઈ લાગીને ન કરી શકે. એટલે તમે જોશો તો જયારે શેક્સપિયર આવી પરિસ્થિતિમાં હેમ્લેટનું નાટક શરૂ થાય છે અને પડદો ખસે છે, ત્યારે પહેલું વાક્ય જે બોલાવ પ્રાંત છે, બહારના ટકોરા પડે છે, કિલ્લાની રાંગ પર પેલા લોકો પહેરો ફરે છે, અને પહેરો ભરનારા બે પહેરગીર ભેગા મળે છે, અને પહેલું વાક્ય જે બોલાય છે ત્યાં, ઇટ વોઝ સીન લાસ્ટ નાઇટ. એટલે ભૂત ગઈકાલે દેખાયું હતું, ભૂત સાંભળ્યું ને ગઈકાલે દેખાયું હતું, અને રાત્રિનો વખત ને વાતાવરણ, હજી પેલા બહારના ટકોરાના રણકા ગુંજે છે, તરત બધા સ્તબ્ધ થઈ જાય.
પણ શેક્સપિયર એટલો મોટો કલાકાર છે કે ભૂત ત્યારે નથી બતાવતો, પછી લોકો ભૂલી જાય છે. એને પોતાના રસમાં ખેંચી લીધા, ભૂત બતાવ્યું નહીં ને ભૂલી ગયા, ત્યારે પછી બીજા કે ચોથા દ્રશ્યમાં પછી ભૂત આવે છે રાજાનું ભૂત પછી ખરેખર આવે છે. ત્યારે આ શું થયું? સસ્પેન્સ ઓફ ફોર્મ અને સસ્પેન્સ ઓફ પ્લોટ. તો પ્લોટ સસ્પેન્સ ઓફ પ્લોટમાં હવે રમા રમેશને પરણશે કે નહીં, આ મહેશ આવ્યો તે શું કરશે, એ છે તે સસ્પેન્સ ઓફ પ્લોટ છે. પણ આ શેક્સપિયરે જે કર્યું તે શું છે? સસ્પેન્સ ઓફ ફોર્મ. એટલે કે હવે આની સામે શું મૂકે, આટલા વજનની મોટી ઘટના મૂકી તો સામે પલ્લે શું મૂકશે, આ પ્રસંગને કેવી રીતે સંકેલી લેશે. આવા પ્રશ્નો જે કલાકાર ઉભો કરે તે મોટો કલાકાર. અને જે માત્ર તમને આટલું જ બતાવતો હોય કે હવે પછી આના પછી શું થશે, તો ધીમે ધીમે આપણને બગાસ આવવા માંડે, થોડા પાના ફેરવી જઈએ. ઘણા લોકો છે છેલ્લે અંત જોઈ લે, જે આ દ્રષ્ટિ વાંચનારા હોય એને વચ્ચેની વાત નથી ખબર કે જાણવા માંગતા નથી. ત્યારે એટલે કહ્યું કે કળાનું, વાલેરી ફ્રેન્ચ કવિ વાલેરીએ પણ કહ્યું કે કળાનું પ્રયોજન એક જ છે. શું છે? આપણે કહીએ છીએ કે સુખ આપે, દુઃખ આપે, આનંદ આપે, તો એ બધું કેવું છે? દ્વંદ્વાત્મક છે. તમે વધારે સુખ લો તો સુખનું પણ અજીર્ણ થાય ને તે સુખનું અજીર્ણ દુઃખમાં પરિણમે. ત્યારે એ દ્વંદ્વાત્મક સ્થિતિમાંથી કળા તો બહાર કાઢે છે. એટલે એ જે આપે છે તે શું આપે છે? આનંદ નહીં, પણ ચેતો વિસ્તાર. તમારી ચેતના વિસ્તરે, અને ચેતના વિસ્તરે એને કારણે તમે આ જગતને જે નહોતું જોયું તે તમે જોઈ શકો, અને નહોતું જોયું તે જોઈ શકો. એને કારણે તમારી વાસ્તવિકતાનું રૂપ બદલાય, તમારા બધા સંદર્ભો ફરી જાય, અને એ સંદર્ભો ફરી જવાને કારણે જીવનનું લક્ષ્ય, જીવવાની રીત, આનંદ લેવાની રીત, આ બધું જ બદલાઈ જાય. માટે માણસ કળા પાસે જાય છે. જેણે કળાનું સેવન નથી કર્યું એને માટે આ શક્યતા નથી. એટલે ફરી પાછો આપણે પ્રશ્ન લઈએ કે તો પછી કળાનું સત્ય શું? તો આપણે બે વસ્તુ વચ્ચે વિવેક નથી કરતા. ઘણા સત્ય એટલે હકીકત. કેવી હકીકત? વેરીફાયેબલ ડિટેલ, કે જેનો તાવો મેળવી શકાય છે એવી હકીકત, તે સત્ય. કે અત્યારે પોણા 11 થયા છે એ સત્ય નથી, એ હકીકત છે. પણ સત્ય અનુભવનું હોય, હકીકતનું ન હોય. અને અનુભવનું સત્ય પ્રમાણિત કરવું એમાં તર્કનું કામ નહીં. લોજિક ડઝ નોટ હેલ્પ ટુ જસ્ટિફાય ધ ટ્રુથ ઓફ અવર ફિલિંગ. એટલે તો એ કઈ રીતે થઈ શકે? ત્યારે સુઝન લેંગરેને જવાબમાં કહ્યું કે જ્યાં સુધી તમે કોઈ પણ લાગણીની સામગ્રીમાં રસ લો છો, એઝ લોંગ એઝ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ધ કન્ટેન્ટ ઓફ યોર ફિલિંગ્સ, દેર વિલ બી નો એગ્રીમેન્ટ. તમારા અને મારા સુખમાં ભેદ રહેવાનો છે, કારણ કે આપણા સુખની કન્ટેન્ટ જુદી છે. એક જ નાટક જોતી વખતે આપણને જુદી લાગણી થવાની. ઘણીવાર આપણને ત્રાસ થાય છે, નાટક જોવા ગયા હોઈએ ને પ્રસંગ બહુ સૂક્ષ્મ હોય, કરુણ હોય, લોકો સમજે નહીં ને હસવા માંડે. દાખલા તરીકે કોઈ ને ખૂબ વિક્ષોપ થયો છે અને રડવું આવે છે, આંસુ દેખાય નહીં, માટે એ રૂમાલ શોધે છે ને રૂમાલ કરતો નથી તો લોકો હસવા માંડે. ક્યાં કહ્યું છે કે રૂમાલ સુદ્ધા જડતો નથી, પેલું દુઃખ ભૂલી જાય છે. તો તમને એકી સાથે ચાર પાંચ વસ્તુ બતાવી હોય તો તમારી રૂચિ કેળવાયેલી ન હોય તો તમારી વધારેમાં વધારે શું છે એ જોઈને તમે પ્રતિભાવ આપવાના. તો સૂક્ષ્મ સુધી પહોંચનારા બહુ થોડા. ત્યારે એટલા માટે કહ્યું કે હકીકત એ સત્ય નથી, પણ કળાનું સત્ય એ કળામાં નિર્માણ પામે છે. સરસ્વતી ચંદ્ર શું ખાતો હતો પીતો હતો આપણને ખબર નથી, આપણે પૂછતા નથી કે પછી પણ આ સવારે એણે શું ખાધું. એ હકીકત છે. ત્યારે એ જ તો કળામાં સિદ્ધ કરવાનું છે કે યુ હેવ ટુ ટ્રાન્સફોર્મ ફેક્ટ ઇન ટુ ટ્રુથ. અને એટલે કહ્યું કે કળામાં જે છે એટલે તે છે તે શું છે કે ધ સ્પેસ એન્ડ ટાઈમ ઇન આર્ટ. સુઝન લેંગરે કહ્યું કે કળામાં જે સમય છે અને જે આપશે એ સાચા કે ખોટા નથી. દે આર નોટ ટ્રુ ઓર ફોલ્સ. એટલે પછી એણે અંગ્રેજીમાં શબ્દ આપ્યા છે કે ઇટ ઇઝ નોટ એકચ્યુઅલ ટાઈમ. દાખલા તરીકે 5 જ મિનિટની વાર્તા હોય. આપણા પુરાણમાં વાર્તા આવે છે ને, નારદ ઋષિ નાવા ગયા અને ડૂબકી મારી, અને ડૂબકી મારીને તો માણસ કેટલો વખત રહી શકે, 2 કે 3 મિનિટ. પણ એટલામાં ત્યાં જાણે નવો સંસાર શરૂ થઈ ગયો, નવું જીવન શરૂ થયું, એમાં સુખ દુઃખ આવી ગયા અને બધું પતી ગયું. પછી ઉપર આવ્યા ત્યારે જોયું તો થોડો સમય તો બહુ થોડો જ ગયેલો. સ્વપ્નમાં આપણો સમય કેવો બદલાઈ જાય છે. સ્વપ્નમાં શું હોય છે? કન્ડેન્સેશન. આખા 10-15 વર્ષોનો અનુભવ એ તમને જે 4 કે 5 મિનિટનું સપનું આવે તેમાં આવે છે. દે ધ ટાઈમ કમ્પ્લીટલી ચેન્જીસ. તેવી રીતે આ જીવતા જાગતા પણ સમય બદલાય છે. આપણે કોઈની અધિરાઈથી રાહ જોતા હોઈએ તો 2 મિનિટ પણ કેટલી લાંબી લાગે છે, અને આપણે કંટાળો આવતો હોય છે તો પણ સમય કેટલો લાંબો લાગે છે. પણ આપણે કોઈ વસ્તુની બહુ આતુરતાથી રસ લેતા હોઈએ અને પછી પૂરું થયું તો આપણે એમ થાય કે અરે રે બસ પૂરું થઈ ગયું. એટલે તમે જોશો કે તારે કયો સમય સાચો, સમયનું ટ્રુથ કયું, વિચ ઇઝ ધ ટ્રુ ટાઈમ. તો ઘણા કહે છે કે ધેર ઇઝ અ સાયકોલોજીકલ ટાઈમ, ધેર ઇઝ અ ફિઝિકલ ટાઈમ એન્ડ ધેર ઇઝ અ સાયકોલોજીકલ ટાઈમ. તો આ સમય, આ તો એકલા સમયની વાત થઈ. તેવી રીતે અવકાશની પણ વાત આપણે કરીએ કે અવકાશને બદલી નાખે. બહુ જ મોટો વિસ્તાર હોય ને છતાં તમારો જીવ રૂંધાય એવું થઈ જાય, અને વહેલી સરખી સાંકડી જગ્યા હોય તો પણ તમને એમ થાય કે જાણે હું બહુ મોટા અવકાશ વચ્ચે ઉભો છું. પેલી વાત છે ને કે શાહજહાન ને ઔરંગઝેબે પેલા આગ્રાના કિલ્લામાં પૂરેલો, અને એને પોતે પોતાની મુમતાઝ બેગમને માટે બાંધેલો તાજમહાલ તે પણ એને દેખાય નહીં. એ જોઈને એને બિચારાની જિંદગી પૂરી કરવાની ઈચ્છા હતી પણ તે પણ દેખાય નહીં. ત્યારે એણે પેલી કિલ્લાની દિવાલમાં એક જગ્યાએ એક કાણું શોધી કાઢ્યું, કાણું જ હતું નાનું, પણ એમાંથી આખો તાજમહાલ દેખાય. ત્યારે જો કે ત્યાં આટલી નાની જગ્યા એક કેટલી વિસ્તરી ગઈ. તો કળાકાર તમને આવું એક જેને કહે છે ફોકલ પોઈન્ટ, એ કળાકાર તમને આપે છે ને ત્યાં લઈ જઈને ઉભા રાખે છે. ઘણા લોકો પૂછે કે તમે આ વાર્તા લખી તો તમને આનો અનુભવ થયેલો, તો કે ના આપણે કેટલા અનુભવ કરી શકીએ જિંદગીમાં, આપણી નાની જિંદગીમાં આપણે કેટલા અનુભવ કરી શકીએ. પણ આપણને ખબર હોય છે કે જિંદગીના કયા સ્થાને ઉભા રહીને જોઈએ તો બધું ઘણું વધારે દેખાય. એટલે સત્ય એ કળાની અંદર જન્મે છે, અને કળા દ્વારા, કળાના નિર્માણ દ્વારા એ પ્રમાણિત થાય છે. ધ પ્રૂફ ઓફ ધ ટાઈમ ક્રિએટેડ વિધ ઇન વર્ક ઓફ આર્ટ ઇઝ નોટ આઉટસાઇડ ધેટ વર્ક ઓફ આર્ટ. ત્યારે મેં ગઈકાલે દાખલો આપીને કહેલું જેવેલિન થ્રો, તો ભાલો ફેંકનારો માણસ છે તો શિલ્પ કોઈએ કર્યું છે, તો શિલ્પમાં એણે બરાબર પેલી મોમેન્ટ પકડી છે, પ્રેગ્નન્ટ મોમેન્ટ, કે જેમાં એ ઉભો થયો, ભાલો હાથમાં લીધો, ભાલાને આમ ઊંચો નીચો કરી ગયો અને પછી એને પાછળ લઈ ગયો અને જોર કર્યું અને પછી ફેંક્યો. આ બધું એક જ બિંદુમાં આવે, કળા આ પડકાર જીલે છે અને ત્યાં એણે સત્ય એનું પકડ્યું. ત્યારે એ સત્ય પ્રગટ કરવાને માટે કળા કાર્ય કરવું પડે. આ કળાની અંદર બને છે. તમે સિનેમામાં તમને આ બધું જ બતાવશો, પણ ચિત્ર કરવું હોય તો કવિતામાં બતાવશે એવું, કે શબ્દ કવિતામાં પણ કહેશે કે આ રીતે બધું વર્ણન કરશે એક પછી એક ક્રમ પ્રમાણે, પણ શિલ્પ કે ચિત્રમાં કરવું હોય તો ના થાય. ત્યારે ત્યાં આગળ એ નવા સત્યને પોતાની રીતે પ્રગટ કરીને પ્રમાણિત કરે છે. એટલે સુઝન લેંગરે કહ્યું કે એક્ચ્યુઅલ ટાઈમ એન્ડ વર્ચ્યુઅલ ટાઈમ, એક્ચ્યુઅલ સ્પેસ એન્ડ વર્ચ્યુઅલ સ્પેસ, પેલા પોલ્ટ્રીના નિગ્લેક્ટેડ ગાર્ડનના ચિત્રમાં જે સ્પેસ ઉભી થઈ કે આટલા વર્ષો સુધી આટલું બધું જંગલ થઈ ગયું નાના સરખા કેનવાસ પર, એ સ્પેસ કઈ છે અને ટાઈમ કયા છે? એકચ્યુઅલ ટાઈમ નથી પણ વર્ચ્યુઅલ ટાઈમ, એકચ્યુઅલ સ્પેસ નથી પણ વર્ચ્યુઅલ સ્પેસ છે. એટલે આ ટ્રુથ છે કળાનું, જેને તમે આપણી માપપટ્ટીથી તમે માપી ન શકો અને છતાં એ સાચું હોય છે. એટલે આપણે એને ઇલ્યુઝન કહીએ તો સગવડ થતા, કારણ કે આપણને જેની ટેવ છે એ વાસ્તવિકતા એ સાચી આપણે ગણીએ છીએ, માટે પણ વાસ્તવમાં એ વાત નથી. તો પછી કાંડિન્સ્કીએ કહેલું, પ્રખ્યાત ચિત્રકાર કાંડિન્સ્કીએ કહેલું કે જો પછી તમે જગતને આ રીતે જુઓ તો એવરીથિંગ ઇઝ પોસિબલ. તો પછી કલાકારને કઈ સીમા રહી? હું મારો સમય ક્રિએટ કરું, હું મારો અવકાશ ક્રિએટ કરું. ઇફ આઈ કેન ક્રિએટ માય ઓન ટાઈમ એન્ડ માય સ્પેસ એન્ડ ગીવ ઇટ એન ઓથેન્ટિસિટી બાય ધ વેરી વર્ચ્યુ ઓફ માય હાર્ટ, મારી કળાના પ્રભાવથી મારો પોતાનો સમય ને મારો અવકાશ ઉભો કરીને એને એવા પ્રમાણિત કરું કે તમે એને એ રીતે સ્વીકારી શકો, તો પછી ધેન કાંડિન્સ્કી આ રિયલાઇઝ કર્યું. ચિત્રકારે જોય ઓફ લાઈફ નામનું ચિત્ર એને દોર્યું, એ પહેલો અરવા ચિંતાનો પ્રયોગ થયો. અને એ જોઈને પિકાસોએ કહ્યું કે આ તો કેમ ચિત્ર છે, બધી રેખાઓ કેટલી જાડી છે, ફિગર્સ બધા આમ તેમ પડ્યા છે. પણ પછી સ્વીકારાયું કે ના, આ કળાનો એક નવો અભિગમ હતો અને સ્વીકારાયો નહીં ત્યારે એને વિશે આપણે આમ કહ્યું. તેવી રીતે પિકાસોની ત્રણ સ્ત્રીનું ચિત્ર જોઈને બીજા કોઈ કળાકારે એમ કહ્યું કે આ તો કઈ ચિત્ર છે, સ્ત્રીઓ કંઈ આવી હોતી હશે, સુંદર હોવી જોઈએ ને ચિત્રમાં આવે તો, એવું તો હતું નહીં. પણ ત્યારે પિકાસોએ સમજાવ્યું કે ભાઈ એક સ્ત્રી ઉભી છે પણ એકી સાથે પાછળ જુએ, આગળ જુએ અને ક્રોધ પણ થાય આપણને, એ બધું બતાવવું હોય તો શું કરવું પડે? એટલે કે આપણા જે સ્પેસના ડાયમેન્શન છે એની જે મર્યાદા છે એ ઉલ્લંઘી જાય એવી રીતે મારે સરફેસનું આલેખન કરવું છે. ત્યારે સમજાવ્યું કે ના, એનું સત્ય આ છે. એટલે કાંડિન્સ્કીએ બહુ જ ગભરાઈ જઈને ઉદ્ગાર કાઢેલો કે તો પછી તો કળામાં એવરીથિંગ ઇઝ પોસિબલ, બધું જ શક્ય છે. કાંડિન્સ્કી રશિયન અને એના લગભગ સમકાલીન એવા દોસ્તોયેવ્સ્કીએ પણ એને ઉદ્ગાર કાઢેલો. દોસ્તોયેવ્સ્કીએ શું કહ્યું? ઇફ ગોડ ડઝ નોટ એક્ઝિસ્ટ એવરીથિંગ ઇઝ પોસિબલ. ઇવાન એનું પાત્ર કબરદસ્ત કારમાસમાં ઇવાન કહે છે, ઇફ ગોડ ડઝ નોટ એક્ઝિસ્ટ એવરીથિંગ ઇઝ પોસિબલ. તો ઇન ગોડ એટલે શું? જાતની નિશ્ચિતતા. પણ જો તમે આ નિશ્ચિતતાને મિકેનિકલ બનાવો નહીં અને કાઢી નાખો તો પછી બધું જ શક્ય છે. ત્યારે કળાકાર આ કામ કરતો હોય છે. એટલે તમે જોશો કે એની કોઈ સીમા નથી, ક્યાંય એને માટે કોઈ અંત નથી. તો પછી આપણે કહીશું કે જો સીમા નથી, અંત નથી, તો કોઈ ચિત્ર છે એને ફ્રેમ તો હોય જ છે, કોઈ વાર્તા હોય છે એટલે પૂરી તો થતી જ હોય છે, સંગીતની તરજ ક્યાંક તો અટકી જ જતી હોય છે તો નથી? ત્યારે તમે જોશો કે જે બધા જ મોટા કલાકાર છે એમણે પોતાની કૃતિ પૂરી નથી કરી. દાખલા તરીકે દોસ્તોયેવ્સ્કીની બધી નવલકથા અધૂરી છે, ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ અધૂરી છે, એને તો આગળ લખવાની હતી અને છેલ્લે ઉતાવળમાં એપિલોગ લખી નાખ્યો ઉપસંહાર, અને એપિલોગની પછી બહુ ટીકા થઈ. પણ દોસ્તોયેવ્સ્કી કબૂલાત કરી કે મારી આ વાર્તા અધૂરી છે. તે રીતે બ્રધર્સ કારમાસોવ અધૂરી છે, ફ્રાન્સ કાફકાની એક એક નવલકથા અધૂરી છે. કારણ કે વાસ્તવમાં શું છે કે કોઈ કથાનો આપણે એમ કહીએ પણ કથાનો અંત આવતો નથી. એટલે સાચો કલાકાર તો એ કે જ્યાં કેનવાસ પર કૃતિ પૂરી થઈ ત્યાં પૂરી ન થવા દે પણ આપણા મનના કેનવાસ પર એને ચાલુ કરી દે. ઇટ ગીવ્સ ઇટ અ ડાયનેમિક ફોર્સ વિચ કન્ટિન્યુઝ ધ ક્રિએટિવ રેવરબરેશન. એવો એક શક્તિનો ધક્કો આપણને મારે અને ચિત્ર એટલા માટે જ છે કે જેથી આપણા ચિત્તના ફલક પર એ ચિત્ર અંકાવવું શરૂ થઈ જાય. એટલે ઘણા લોકો કળા વિશે માને કે આપણે પેસિવલી જેને બસ માણી શકીએ, જેમ આપણે અન્ય મનસ્ક બનીને બેઠા હોઈએ ને દૂધનો ગ્લાસ આપણી પાસે હોય ને પીતા જઈએ, કંઈ ખબર પડતી નથી, અને પછી બપોરે પૂછે કે સવારે દૂધ પીધેલું કે નહીં, તો કે કદાચ પીધું છે યાદ નથી. દેટ મીન્સ વી હેવ નોટ પાર્ટિસિપેટેડ. ત્યારે આપણો જમાનો કેવો છે કે આપણે પોતાનું આપણું જીવન જીવતા નથી. અડધા આપણા દાદાના સંસ્કાર છે, અડધા આપણા બાપના સંસ્કાર છે, ચાર બાજુ જે જોયા છે લોકો એના સંસ્કાર છે. હું સિગારેટ આની ડબ્બે પીઉં છું, હું પાન આ રીતે ખાઉં છું, હું નહું છું આ રીતે, હું બોલું છું આ રીતે, આ બધા ફીંગડા માર્યા છે. આપણે જોવા જઈએ કે ત્યારે હું શું કરું છું, તો પછી ત્યારે હું સોધેરો જડતો નથી અને ફકીરની ગોદડી જેવું કશું એની જગ્યાએ પડેલું દેખાય છે. ત્યારે આ બધામાંથી કળા એક હું ઉભો કરે છે, અને એ હું કેવો વ્યક્તિગત નહીં, પણ જે દરેકની ચેતનામાં જેને પ્રવેશ છે એવો જ વ્યાપક એવા મોટા પરિમાણવાળો હું. અને એ પામવા માટે આપણે, અને એ ચેતો વિસ્તાર એ પામવા માટે આપણે કળા પાસે જઈએ. એટલે ખરી કળાકૃતિ કઈ છે કે જે તમારી ગોઠવેલી સાંધી સૂંધીને ઉભી કરેલી જે તમારી પોતાને વિશેની સમજ છે એને ધરમૂળથી બદલી નાખે, તમારી ચેતનાના અક્ષાંશ રેખાંશ બધા ફેરવી નાખે, એવું જે ન કરે તે કળાકૃતિ નહીં. એ ટ્રુ વર્ક ઓફ આર્ટ બેફલ્સ યુ. એ ટ્રુ વર્ક ઓફ આર્ટ ઇઝ ડિસ્ટ્રક્ટિવ. એ બધું જ ભૂસી નાખે, બધાનો લય કરી નાખે, પછી તેમાંથી તમારે નવી અનુભૂતિ પામવી પડે, એના માટે પ્રયત્નશીલ થવું પડે. ત્યારે કળા સુખ આપે છે એ વાત ખોટી છે. ચાનો પ્યાલો પીવાથી સુખ થાય, સારું ખાઈએ તો સુખ થાય, સિનેમા જોઈએ તો સુખ થાય, પણ કળાકૃતિ જોઈએ તો કદાચ કેટલીક વાર એવું બને કે કેટલાક એવા કવિઓ છે એની કવિતા વાંચો તો તમારું ચેન ને તમારા મનની શાંતિ બધી જતી રહે. ફ્રાન્સ કાપવાની નવલકથા વાંચો તો પછી તમે આને આ જગતમાં બહુ શાંતિથી જીવી નહીં શકો. એટલે જ ઘણા લોકો નિરક્ષર છે આજે, એ એમને સલામતી છે. પણ બે જાતની નિરક્ષરતા છે, બે જાતની નિરક્ષરતા, બે જાતનું અભણપણું છે. એક જયારે આપણે ભણવાનું શીખ્યા નહોતા તે પહેલાનું હતું, તે એને આપણે નિર્દોષતા તરીકે ઓળખાવીએ તો ચાલે, પણ ભણી ચૂક્યા પછીનું એક મોટું અભણપણું શરૂ થાય છે જે કોઈ દૂર કરવાનો જાજો પ્રયત્ન નથી કરતો. હવે શું ભણી રહ્યા આપણે કહીએ કે આ વાત છે, પણ હવે શું ભણી રહ્યા, હવે શું? હવે અભણ લોકો અભણ લોકોને ભણાવે એ આપણી આજની શિક્ષણ સંસ્થાઓ. એટલે એક પ્રખ્યાત કળા વિવેચક આનંદ કુમાર સ્વામીએ કહેલું કે ધ પ્રોબ્લેમ ઇન ઇન્ડિયા ઇઝ નોટ ઓફ ઇલિટરસી ઓફ ઇલિટરેટ પીપલ. અભણનું અભણપણું એ આપણા દેશની સમસ્યા નથી, પણ ઇટ ઇઝ ધ ઇલિટરસી ઓફ ધ લિટરેટ. પણ જે લોકો ભણેલા છે તેના અભણપણાનો સવાલ ઘણો મોટો છે, કારણ કે જે લોકો ભણેલા છે તેના વડે જ અભણપણું વિસ્તરતું જાય છે. તો આ ગુનો કોણ માફ કરે? ત્યારે એટલા માટે કળાની જરૂર છે, એટલા માટે સાહિત્યની જરૂર છે. આપણા તો ઘણા દિવસો એવા જાય, અમારી સાથે ઘણા બધા જુવાન વિદ્યાર્થીઓ અને બધા હોય કે સુરેશભાઈ એક સરસ કવિતા વાંચો. થોડા વખતે શોખ ચાલે, પછી કવિતા કવિતાને ઠેકાણે અને રાબેતા મુજબનું જે ચાલ્યા કરતું હોય તે પાછું શરૂ થઈ જાય. આ પિક્ચર જોયું, અહીં ફરવા ગયા, આ ખાધું, એ આખો ક્રમ શરૂ થઈ જાય. એનો અર્થ એ કે કવિતા તમારામાં બીજ નાખે એવી તમે તમારી ચેતનાની ભોય કરી નથી, એવી તમે તમારી ચેતનાની ભોય કરી નથી. કે તમે બીજ નાખો તો ઉગે નહીં. તો ઉર્વરા ભૂમિ હોવી જોઈએ, બટ અવર કોન્શિયસનેસ ઇઝ અ વેસ્ટલેન્ડ. એ બંજર ભૂમિ છે, વંજ્ય ભૂમિ છે, એમાં ઉગતું નથી. ત્યારે કળા એ કામ કરી શકે. હવે તમે જો કે એને કારણે આપણી આખી જીવન રીતિ, અનુભવ લેવાની રીત બદલવી પડે. અમારા વાંસા પર કંઈક મને એમ લાગે છે કે અંદર કંઈક ભરાયું છે, તો તરત જ એ જીવડું હશે અને કરડશે એ ભયથી હું ખમ્મી સુતારી નાખીને જોઈને ખાતરી કરું છું. કારણ કે ત્યાં આગળ શું છે, એક પ્રશ્ન ઉભો છે જીવન મરણનો, એ કશું એવું કરડી જશે તો શું થશે. પણ જીવનના કેટલા બધા અનુભવ છે કે જેમાં હવે આવો પ્રશ્ન કરતા નથી, જમ્યા તો ક્યાં જમી લીધું. તો ઘણી વાર યાદ પણ નથી હતું કે શું શાક હતું, જમી લીધું, જમવાની ટેવ હતી માટે જમી લીધું. તો પેલા જાપાનીઝ વાર્તાકારે સરસ વાર્તા લખી છે, ટેલિસ્મેન એટલે કે તાવીજ, માંદળિયું. તો આ શહેરમાં જે જાતના એપાર્ટમેન્ટ હોય છે તેમાં રહે, બધા સરખા, બીજે માળે ત્રીજે માળે તમે જાઓ તો માળનો ફેર, ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર એનો ફેર ને નંબર જુદા, પણ તમે અંદર જાઓ ને તો બધા સરખા. તો પછી એક દિવસ ઘેર ગયો અને ભૂલથી બીજા માળને બદલે ત્રીજા માળે જતો રહ્યો અને બેલ માર્યો. તો એના પત્ની જેટલી જ વયની એક બાઈ આવી, એ પણ એની સામે જોતી નથી. કારણ કે આટલા વાગ્યા તો અત્યારે એના પતિને ઘરે આવવાનો વખત થયો છે અને તેને બારણું ખોલ્યું. પછી પેલો અંદર ગયો અને ટેવ પ્રમાણે છાપું લીધું, છાપું વાંચવા મળ્યું, ચા થવાની તો ચા થઈ અને બધી જ બાજુ સરખું જ જીવન જીવાય. બીજે દિવસે એને ખબર પડી કે આ તો મારી પત્ની નહોતી. કશામાં કશો ફેર જ ન રહ્યો. ઇન ધ મોસ્ટ ઇન્ટિમેટ એક્સપિરિયન્સ ઓફ લાઈફ ઇવન દેર વોઝ નો ડિફરન્સ. ત્યારે એને થયું કે મારે હવે એવું કરવું છે કે મારે મરવું છે જુદી રીતે, આ જીવવાનું તો આમ જ ચાલ્યું, પણ હું મરવું એવી રીતે કે એ રીતે કોઈ બીજો ન મરતો હોય. મારી મરવાની રીત બહુ મૌલિક શોધી કાઢવી છે. પછી એ દિવસે એણે વિચાર કર્યો મરવાનો કે આજે આપણે એવી રીતે મરવું છે. અને એણે ડાયનેમાઇટ ની પેટી લીધી અને ભેરવીને બસમાં બેઠો ને જતો હતો. જોઈ લો કે આજે બસમાં કોઈ પાસે ડાયનેમાઇટ નહીં હોય, એવો કોઈ માણસ ન હોય કે હોવાનો સંભવ નથી. તો બસ પછી હું ઉતરીને મરી જઈશ ને મને એક નિરાશ થશે કે ચાલો હું મારી રીતે મર્યો તો ખરો. તો પછી દાખલ થયો અને થોડી વાર પછી એક માણસ ચડ્યો ને એણે આવી જ પેલી ભરવેલી પેટી. એને પૂછ્યું કે ભાઈ શું છે, તો કે ડાયનેમાઇટ છે. કેમ, તો કે મન થાય ત્યારે મરી જવું. ખલાસ કે છે એ આપણા નસીબમાં રહ્યું નહીં. પણ એ માણસ મરવાનું સુધારવા પૂરતો જીવતો હતો, જયારે આપણા માટે તો એ પણ શક્યતા નથી મોટાભાગના માણસો માટે. એટલે વી લીવ બાય પ્રોક્સી. આ મોટી મોટી કંપનીઓની જે સભા થાય છે મેમ્બર્સની, શેર હોલ્ડર્સની, તેમાં તમે તમારો મત આપો કે પ્રોક્સીથી આપી શકો. તેમ આપણે બધા કેવી રીતે જીવીએ છીએ, આપણું જીવન જીવવાની ફુરસદ નથી આપણને, સોંપી દીધું છે કોઈને કે જીવજો અમારા વતી. એટલે વી લીવ બાય પ્રોક્સી. જોવા પછી આપણને સારા અનુભવ થાય ને, આપણે જે પોતે પોતાનામાં જીવતો જાગતો બેઠો હોય તેને બધું જોઈએ ને. ઘરમાં પૂતળું બનાવ્યું હોય એને કંઈ ખવડાવી પીડાવી ના શકાય. તો આપણે જાતે જીવતા થઈએ તો આ બધા અનુભવો લઈ શકીએ, આ બધાના ઘાત પ્રત્યાઘાત થઈ શકે, એમાંથી કંઈનું નિર્માણ થઈ શકે, એ તો થતું નથી. એટલે ત્યારે કંઈક ભાઈ પૂછતા હતા કે સરરિયાલિઝમ શું છે, તો નામ તો છે ને ફેશન પણ છે સરરિયાલિઝમની. આપણા એક કવિ પોતાને સરરિયાલિસ્ટ તરીકે ગઈકાલ સુધી ઓળખાવતા હતા, હવે આજે કેવી રીતે ઓળખાવે છે તે ખબર નથી. તો મૂળમાં મૂળ મુદ્દો એટલો જ છે કે ખરું ખરી રીતે જોતા દાખલા તરીકે આપણે કહ્યું તો કેમ કોઈ વસ્તુ રેડિયા બની જાય છે, દાખલા તરીકે એની આંખો કમળ જેવી હતી આજે કોઈ નથી કહેતા. ચંદ્ર, બીજનો ચંદ્ર એ પેલા સ્પેનિશ કવિએ કહ્યું કે લસણની કળી જેવો હતો ત્યારે આપણને બહુ નવું લાગ્યું, પણ કેટલાકના નાક લસણથી ગંધાઈ ઉઠ્યા. શું આ કહ્યું કે એને તો ખરું પેલું લસણ જ પેલી ટેવ પડી ગઈ છે, પણ જયારે લોરકાએ કહ્યું કે આ લસણની કળી જેવો ચંદ્ર હતો, અથવા તે દિવસે પૂનમનો ચંદ્ર માથેલા આંકલાની જેમ પરસાળને સૂંઘતો સૂંઘતો મારા ઘરમાં બેઠો, ત્યારે આપણે લાગ્યું કે આ કંઈક નવી વાત કરે છે. તો આ બધી વસ્તુ જે રૂઢ થઈ ગઈ છે તે રીતે જોવાને બદલે જો માણસ જીવતો થાય તો નવી રીતે દેખાય, પણ જીવતો થાય તો આપણા સંસ્કાર પ્રમાણે આપણે જોઈએ છે. હવે આજે આપણે કોઈ કહીએ કે આકાશમાં ચંદ્ર ઉગ્યો એના કેટલી તમને એમ કે એવી એક્સરસાઇઝ આપી હોય કે આકાશમાં ચંદ્ર ઉગે છે એના 7 રીતે જુદા જુદા વર્ણન કરી લાવો, જેમ ફ્લોબેર આપતો ને પેલા એ રીતે, ફ્લોબેર મોપાસાને જે આપતો હતો ને એ રીતે. ત્યારે કોઈ વૈષ્ણવ કવિ હશે તે એમ કહેશે કે ઘનશ્યામ ભગવાનના દેહ પર ચોટેલા માખણના પિંડ જેવો છે. વૈષ્ણવ છે, એને ભક્તિએ થઈને કવિતા એ થઈ, એને એ રીતે કહ્યું. વાલ્મીકીએ એમ કહ્યું કે વાલ્મીકી વનમાં રહેતા હતા એટલે એને તો વન જોયેલું, અને વનમાં સરોવર હતા અને સરોવરમાં હંસ તરતા હતા. એને કહ્યું કે નીલ સરોવરમાં તરતા શ્વેત હંસ જેવો ચંદ્ર ઉગ્યો છે. હવે એને એ રીતે કહ્યું. પછી રવીન્દ્રનાથ જેવા હોય તેને જુદી રીતે કહ્યું. ક્રેસન્ટ મૂન નામનું એનું કાવ્ય સંગ્રહ બાળકોને માટે, એમાં પેલું બાળક જોઈ શકે કે જ્યાં પણ ઉપર પેલો ચંદ્ર અડધો વાંકો, જ્યાં પણ જોડી છે, જ્યાં પણ મારા જેવું કોઈ બાળક સૂતું છે ને એને કોઈ ઝુલાવે છે, તો ત્યાં એ રીતે જોયું. વાત્સલ્યની વાત થઈ. પછી કોઈ પ્રેમી છે અને શરૂઆતમાં રોષમાં મળેલા હોઠ જેવો ચંદ્ર છે, એટલે એક જ ચંદ્ર છે. અને ત્યાર પછી આપણા બિલકુલ નવી પેઢીનો કોઈ કવિ આવ્યો, એને કહ્યું કે આ તો ચંદ્ર નથી, પાકી ગયેલો ફરુથી ફતફતતો ઘા છે, એને એમ કહ્યું. હવે ધરા એટલે આમાં દરેક પોતાના સંદર્ભ પ્રમાણે નવી રીતે ચંદ્રને ક્રિએટ કરે છે. પણ ચેખો આપણા વાર્તાકારે કહેલું કે ચંદ્રની જરૂર હોય તો આવે, નહીં તો ના આવે. હું વાર્તામાં લખતો હું કે રાત પડી છે એટલે વાચકો પૂછે પણ ચંદ્ર ઉગ્યો કે નહીં એવું પૂછવાના, એવી પૂછવા જેવી સ્થિતિમાં જેને ન રાખું તો મને આવડતું હોય તો. એટલે કહેશે કે ચેખોએ કહ્યું છે જગ્યાએ કે મારે આ બધું વર્ણવાનું ન હોય, જરૂર પડે તો જ, એટલે એવું ન હોય તો અને નહીં તો પછી રોમાન્ટિક કવિતામાં મસ્કરી કરી હોય પ્રેમીઓની કે ચંદ્ર ઉગવાની રાહ જોઈએ ને પછી પ્રેમ થવા દે, ચંદ્ર જાણે એવી સ્વિચ છે કે એને ઓન કરી એટલે પ્રેમ શરૂ થઈ ગયો. તો પછી મારે આકાશમાં તે દિવસે ખાસ ચંદ્ર બતાવવો પડે અને બહુ વર્ણન કરવું પડે. ત્યારે આ રીતે આપણે જયારે કહી શકીએ કમળ, તો કમળ એટલે પવિત્રતા. બધા કેવા સંકેતો છે એના કે કમળ કાદવમાંથી ઉગે છે, કાદવમાંથી ઉગવા છતાં કમળ પવિત્ર છે, સુગંધી છે, સુશોભિત છે. કમળ પાછી નિરાણીમાં છે છતાં પાણીને ઝીલતું નથી. આ બધા સંકેતો આપણા મનમાં વિસ્તરે છે. પણ પછી શું થઈ ગયું, આ બધા કમળના સાંસ્કૃતિક સંકેતો બની ગયા, કવિતાના સંકેતો ન રહ્યા. એટલે કવિતા વાંચવાની ખોટી રીત આપણે જાણીએ છીએ અને શીખવીએ છીએ નિશાળોમાં,
શું કરવાનું અર્થ, આ કવિતાનો અર્થ કરો. અને અમે ભણતા ત્યારે તો એવી પરિસ્થિતિ હતી, હવે હજુ હોય તો આપણા દેશની કબ નસીબી કે કાવ્યનો મધ્યવર્તી વિચાર દર્શાવો. તો જાણે કવિતા છે મોટી, એમાં વચ્ચે કોઈ જગ્યાએ કોકડું હોય ને વિચાર બેઠો છે, ચોટલી પકડીને ઊંચો કરીને બતાવો. પણ કવિતામાં વિચાર મધ્યવર્તી શું કરા હોય, બધે જ આપેલો હોય, વચ્ચે શું કરા બેસે. આપણા ઘરમાં ડોસીમાં જે હોય, જે હાલી ચાલી શકતા ના હોય, એને વટલા ઓરડામાં કોણે બેસાડી રાખ્યા હોય, તો કવિતાનો વિચાર એવો છે. તો ટીએસ એલિયટે કહ્યું કે ઇફ થોટ એટ ઓલ ઇઝ ઇન પોએટ્રી, ઇટ મસ્ટ બી અ ફેલ્ટ થોટ, નોટ થોટ બટ ધ સેન્સ ઓફ થોટ. કવિતામાં તો એ આવે, અનુભૂત વિચાર આવે, જે વિચાર અનુભૂતિમાં બદલાઈ ગયો છે, અનુભૂતિનો લય જેને પ્રાપ્ત થયો છે, એ વિચાર આવે. વિચાર વિચારના રૂપે ના આવે. પણ આપણે કવિતા ખોટી રીતે વાંચીએ છીએ, એટલે શું કરીએ છીએ કે સિમ્બોલ હોય કવિતામાં, પ્રતીક હોય, તો એટ વન્સ વી ટ્રાન્સલેટ એ સિમ્બોલ ઇન્ટુ એન ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્સેપ્ટ. તો પ્રતીક છે એને તરત કોઈ વિભાવનામાં અનુવાદ કરી નાખીએ અને અર્થ તરત તાળવી લઈએ, એટલે કોઈપણ પ્રકારની સંદિગ્ધતાથી આપણે ગભરાઈએ છીએ. અને એને કારણે આપણી જીવવાની રીત પણ આ પ્રકારની છે કે શું થયું છે કે અનુભવમાંથી પ્રત્યક્ષતા ચાલી ગઈ છે. તો આ જગતને હું પ્રત્યક્ષ કરી શકતો જ નથી. આઈ ડુ નોટ લુક એટ અ ગ્લાસ, I am rather looking at the concept of glass. આખા જગતને જગતના રૂપે હું જોતો નથી, પણ એની વિભાવના રૂપે, જે વિભાવના મારા મગજમાં ચોખામાં ગોઠવાયેલી છે તે રૂપે. પ્રેમ તો કે એનો તૈયાર કોન્સેપ્ટ છે, રાધાકૃષ્ણ બસ ઇક્વેશન મૂકી દીધી. એટલે જગતને તે ક્ષણે, એટલે આમાં શું છે કે શું હોવું જોઈએ, તત્ક્ષણતા, ઇમિજિયસી, વચ્ચે કશાનું વ્યવધાન ન હોવું જોઈએ. એટલે આપણે પરણાવતી વખતે વર કન્યાને બતાવે છે ને કે અત્યાર સુધી તમારે બધું જ વ્યવધાન હતું, આ કોઈ પારકા ઘરની છોકરી હતી, તમે જાણતા નહોતા, એવી રીતે તમે અમુક રીતે મળતા નહોતા, આ બધો અંતરપટ અત્યાર સુધી હતો, સામાજિક રૂઢીનો આનો તેનો, એ બધો ખસેડી નાખ્યો, અંતરપટ ખસેડી નાખ્યો, હવે તમે કશા અંતરાય વગર મળો. બંગાળીઓ એને કહે છે શુભ દ્રષ્ટિ, એ પછી જોવાનું, તે ખરું જોવાનું. ત્યારે જગત સાથે આપણી શુભ દ્રષ્ટિ થતી જ નથી, અંતરપટ રહે જ છે, એ કોઈ ઉઠાવતું નથી. ને કળા એ ઉઠાવે તો આપણે મંજૂર નથી, કારણ કે આપણે ટેવાયા નથી. એટલે ઇમિજિયસી, તત્ક્ષણતા, તરત જ કશા પણ વ્યવધાન વિના, કશા પણ અંતરાય વિના આપણે જગતને જોઈએ, કળામાં જરૂરી છે. ને આપણે ટેવ ખોઈ નાખી છે. એટલે કવિતા વાંચીએ ત્યારે પણ તરત એનો અર્થ કરીએ, એટલે શું કરીએ, બુદ્ધિથી, મદદથી, તર્કની મદદથી જેટલું એમાં ગોઠવાયું તેટલું લઈને બાકીનું બાદ કરી નાખીએ. એટલે આ કારણે 47 લોકોએ એમ કહ્યું કે આપણે ભાગ પાડી નાખ્યા કે આ સારું, આ ખરાબ, આ સુખ, આ દુઃખ. પણ કહે છે કે આપણી ચેતનામાં આપણે એટલે ઊંડે જાઓ ને કે જ્યાં આગળ આ ભેદ જ નથી રહેતા, ત્યાં સુધી આપણે ઊંડે જવા નથી માંગતા. એટલે એક ટેન્ડન્સી પછી કળામાં આવી, જેને કહ્યું કે નિયો પ્રિમિટિવિઝમ, કે જે આદિ માનવ હતો એની પાસે વિભાવનાઓ નહોતી અને ગણિત ભૂમિતિ આવડતા નહોતા, એને વિજ્ઞાન શોધ્યું નહોતું, એટલે એ જગતને સીધું જોતો હતો. એટલે પ્રખ્યાત કલ્ચરલ એન્થ્રોપોલોજીસ્ટ, નૃવંશ વિદ્યાના મોટા વિદ્વાન ક્લોડ લેવી સ્ટ્રાઉસ ફ્રાન્સના, જે આખા સ્ટ્રક્ચરાલિઝમના પ્રણેતા છે, તો એમણે આદિવાસી જાતિઓનો અભ્યાસ કર્યો છે અને તેમાં બતાવ્યું છે. દાખલા તરીકે તમને હું કહું કે ભૂરા રંગ માટે આપણી પાસે કેટલા શબ્દો છે, ભૂરો, બ્લુ. તો પછી આપણે કેટલા ગણાવી શકીએ? પીકોક બ્લુ, ઇન્ડિગો બ્લુ, નેવી બ્લુ, ઓશન બ્લુ, સ્કાય બ્લુ, બસ પાંચ થયા, અટકી ગયા. પણ એમ મારે જયારે ગણાવવા પડે ત્યારે શું કરું છું કે જે ભૂરા રંગને મેં છૂટો પાડી લીધો છે, ડિસોસિએટ કર્યો છે, તેને પાછો પેલા પદાર્થ જોડે જોડું છું. પીકોક બ્લુ એટલે બ્લુ અને પીકોક જોડાય છે મારા મનમાં. ત્યારે વિભાવનાએ શું કર્યું કે આખું જગત છૂટું પાડી નાખ્યું, ભૂરું જુદું જુદું લઈ લીધું. મારે બીજું કામ નથી, મને ભૂરું આપી દો, ભૂરાશ આપી દો. આકાશ તો કે આકાશ નહીં ખપે, ભૂરાશ આપી દો. મોર તો કે મોરને ક્યાં સાચવું, એનું ભૂરાશ આપી દો. ત્યારે એટલે ક્લોડ લેવિસ સ્ટ્રાઉસે કહ્યું કે કેટલીક આદિવાસી પ્રજાઓ એવી છે કે જેની પાસે મેં જોયું તો ભૂરા રંગને માટે 250 શબ્દ છે. આપણે પાંચ આગળ અટકી ગયા તો એટલું જગત આપણે ખોઈ નાખ્યું તારવણી કરવામાં, પદાર્થ અને નામને છૂટા પાડીને જોવામાં આપણે એટલું જગત મોટું ખોઈ નાખ્યું. દેટ ઇઝ અ પેરેડાઇઝ ધેટ વી હેવ લોસ્ટ. ત્યારે હવે કહે છે કે કવિનું કામ આ છે કે એ જગતને ટુ રીપોપ્યુલેટ ધ યુનિવર્સ વિચ વી હેવ લોસ્ટ બાય વે ઓફ કોન્સેપ્ટ. તો આ વિભાવનાઓમાં સારવી લઈને જે જગતને ખોઈ નાખ્યું તેની સમૃદ્ધિને ફરી પામવાને માટે આ બધું પાછા જોડતા જાઓ. ત્યારે એ આદિવાસીની ચેતના છે એ એમાં માનતી નથી, એ સમયના ભાગ પાડતી નથી. એનો સમય કેવો છે? સાયકલિક છે. તમે ગાર્સિયા માર્કેઝ, લેટિન અમેરિકાનો લેખક છે, 100 યર્સ ઓફ સોલિટ્યુડ એની નવલકથા વાંચો તો એમાં જે સમય છે આપણો પણ સમય ભારતની પુરાણ કથાનો સમય કેવો છે? સાયકલિક છે. બધા યુગો છે, ચાર યુગો ફરે છે, ચક્ર છે. એ આમ નથી ફરતું, ચક્ર છે. તો ચક્રાકાર સમયની અનુભૂતિ એમાં કરાવે છે. ત્યારે એ રીતે સુરિયાલિસ્ટ કવિઓનું કહેવાનું એ છે કે આ સંસ્કૃતિ, આ જ્ઞાન, એને ઉભી કરેલી વિભાવનાઓ, એનાથી આપણને અને જગતને જે છેટું પડી ગયું છે તે દૂર કરો. પછી તમે જાગૃતિનો જ નહીં પણ સ્વપ્નોનો પણ ઉપયોગ કરો, એ પણ આપણી જ વાસ્તવિકતા છે. માટે સ્વપ્નોમાં જે કન્ડેન્સેશન થાય છે તેનો પણ ઉપયોગ કરો. પછી તમે જે ચોખ્ખા કે સમીકરણો ગોઠવ્યા છે એ તોડી નાખો. શક્ય બહુ જ રીતો છે, તે બધી જ રીતો જુઓ, એ કરો. અને બીજું એ કે પહેલેથી નિશ્ચિત કરેલા અર્થને તરફ જવા માટે ભાષાને નહીં દોડાવો. ભાષાને એની પોતાની રીતે એનો વિહાર કરવા દો. તો એક મોને નામનો ફ્રાન્સનો ચિત્રકાર હતો, તે કંઈ બહુ ધાર્મિક હતો નહીં કે દર રવિવારે દેવળમાં જાય કે એવું કરે, એવું એ જાણીતો નહોતો એને માટે, બગે જ દેખાય દેવળમાં. પણ એક દિવસે જોયું તો ફ્રાન્સના પ્રખ્યાત કેથેડ્રલ પાસે બેસીને ચિત્ર દોરતો હતો. એટલે પેલા એ પૂછ્યું કે અરે ભાઈ તું કહે છે કે કેથેડ્રલ આગળ અને તેનું ચિત્ર દોરે નવી લાગે છે અમને તો. ત્યારે એને કહ્યું કે ના ભાઈ મારે કંઈ કેથેડ્રલને લેવા દેવા નથી, પણ એના ઉપર જે તડકો પડે છે ને એનું પોત કેવું છે, ટેક્સચર, તે હું દોરવાનો પ્રયત્ન કરું છું. પેલું તો નિમિત્ત છે. તો કયા આ રીતે નિમિત્ત બનાવીને અનાશક્તિ કેળવીને ચાલે છે? જયારે આપણે તો દરેક વસ્તુ આપણા હાથમાં લઈને વસળી નાખીએ છીએ તો કયા રેમન તો ભગવાન પણ નિમિત્ત છે. જયારે આપણે તો ભગવાનને વાપર્યા વગર છૂટકો નથી. શનિવારે હનુમાનને વાપરીએ, ગુરુવારે સાંઈબાબાને વાપરીએ, દરેક દેશને માટે વાપરવાનો એક દેવ છે. ઘણાકાર તો નિષ્પૃહ છે, એને તો નિમિત્ત બનાવવું છે, એ પોતે પણ નિમિત્ત છે. એને કંઈ પોતાની વાત કહેવાની નથી, બધા લોકો કહે છે તે આપણા બધાના વતી બોલતો હોય છે અને પોતે પણ એને માટે નિમિત્તરૂપ છે. ત્યારે કહે છે કે તમે આ નિમિત્તરૂપ તમે બની જાઓ ને, અને એટલે બધા જે સાહચર્યો છે અને એ સાહચર્યોના સમીકરણો થઈ ગયા છે, જે ઓલ પોસિબિલિટી ઓફ ફ્રી એસોસિએશન ઇઝ રિડ્યુસ ટુ સર્ટન ઇક્વેશન્સ, એથી કળાનું ક્ષેત્ર મર્યાદિત થઈ ગયું છે.
તો કે એ સહચર્યોની મુક્તતા પાછી લાવો. તો સરિયાલિસ્ટ એ કહે છે એ તમે પાછી લાવો કળામાં, બધા દ્વંદ્વો ભૂલી જાઓ, જાગૃતિ અને સ્વપ્ન અને તંદ્રા એની સ્થિતિનું પણ જગત લાવો. અને સૌથી મોટી શરત એ કે જગતની ને તમારી વચ્ચે કશું વ્યવધાન ન રહે એ રીતે જગતને જુઓ. વ્યવધાન રહિતતા, ઇમિજિયસી. તો તમને કહે છે કે સારું, તમને એ ના જોયેલું જગત જોવા મળશે. ત્યારે આ પ્રયત્ન શાને માટેનો હતો? કે ટુ રિયલાઇઝ અ ન્યુ પોસિબિલિટી ઓફ લુકિંગ એટ ધ વર્લ્ડ. એન્ડ વેન ધ પોસિબિલિટીઝ આર એન્ડલેસ, અવર જોય ઇઝ લિમિટલેસ. જ્યારે આ સાહચર્યો યોજવાની સંભવિતતા એને કોઈ સીમા નથી, તો પછી કલાકારને ક્યાં અટકવાનું? એટલે કહ્યું ને કે એવરીથિંગ ઇઝ પોસિબલ, જે આનંદપૂર્વક એણે કહ્યું કે એવરીથિંગ ઇઝ પોસિબલ, તે આ અર્થમાં કહ્યું. માટે કળા જે જીવનમાં કરે છે એનો જ્યારે આપણે અહેવાલ આપવાનો હોય, એટલા માટે મેથ્યુ આર્નોલ્ડે એના જમાનામાં કહેલું કે ધર્મ નિષ્ફળ ગયો છે, ધર્મનો કોઈ આપણા પર પ્રભાવ નથી. તો ધર્મનું કામ આજે કોણ કરશે? કળા કરશે. એ જ આપણને ભેગા કરશે. કેમ કે વાલ્મીકી અને વ્યાસને થયાને ઘણા વર્ષો થઈ ગયા, છતાં આજે હું એની પાસે જાઉં છું ને એનું જગત હું જોઈ શકું છું. અને સાચા અર્થમાં આ જમાનાનો કવિ કે આ દેશનો કવિ કે આ દેશનો આ જમાનાનો ચિત્રકાર એવું આપણે કહેતા નથી. એવું કશું રહેતું જ નથી કળામાં. અને આપણે ત્યાં તો કળા છે તે અપૌરુષે મનાતી. આ બધા કવિઓના તો નામ શોધતા મુશ્કેલી પડી કે આ કૃતિ કોની. તમે હજુ જાઓ અજંતા ઇલોરામાં, કોઈ જગ્યાએ લખ્યું છે કે આ શિલ્પ આનું છે? એનું નામ છે શિલ્પીનું, દાતાઓના નામ છે, તો શિલ્પીનું નામ નથી. હવે આપણે ત્યાં જઈને ઉભા રહીએ તો આપણે એનો કંઈ સંબંધ રહ્યો છે? નથી રહ્યો. એ આખું જગત આપણી અનુભવની સીમામાંથી લુપ્ત થઈ ગયું છે. અને છતાં આપણે એક દેશમાં વસીએ છીએ. કોઈ જર્મન કે ફ્રેન્ચ ક્રિટિક આવીને જુએ છે તો એને આપણાથી વધારે દેખાય છે, કારણ કે એ આખું કલ્ચર, જીવનને જોવાની રીત. એટલે કહ્યું કે એસ્થેટિક એટીટ્યુડ રિફ્લેક્ટ ધ કલ્ચર. નિષ્ફળ જવાનું કારણ એ જ છે કે ધર્મની પાછળ રહેલો જે મનુષ્ય અને મનુષ્યને ભેગા કરવાનો જે આશય છે એ હવે જીવંત રહ્યો નથી. ધર્મ રીત રસમમાં રહી ગયો છે. તમે સત્યનારાયણની કથા કરો પણ શાને માટે કથા તમે માની હોય છે કે મને આ મળે તો હું કરું, શરત મૂકી છે આગળ. એટલે માણસ, પેલા બંગાળી કવિ જીવનાનંદ દાસે કહ્યું છે કે વાપરવું એના જેવો અશ્લીલ શબ્દ ભાષામાં નથી. તો ઈશ્વરને વાપરતા થયા છે. ઈશ્વર રસ્તે ચાલતા અડફટે ચડે છે. તમે અહીંયાથી સ્ટેશનેથી નીકળીને રાવપુરા પસાર કરીને જુબીરી બાગ જાઓ ને તમે મને આવીને કહો કેટલા હનુમાન વચ્ચે મળ્યા. અને છતાં આપણે જોતા નથી. જે જોઈને માણસને રોમાંચ થયો હશે પહેલા, તો આપણે સિંધુ રંગેલો પથ્થર છે ને પથ્થરથી પણ એવો પથ્થર છે કે જેની સામે જોવાની જરૂર રહી નથી. એટલે ધર્મને જીવતો રાખવાનું કામ તો માણસનું છે, ઈશ્વરને પણ જીવતો રાખવાનું કામ. ઈશ્વર આપણા વડે જીવે છે, પણ મરેલો માણસ ઈશ્વરને જીવાડે કેવી રીતે? એટલે એને સજીવન કરવા માટે કળાની જરૂર છે. એટલે ધર્મ ધારયતી, સંસ્કૃતમાં વ્યાખ્યા આપી છે, ધારયતી ઇતિ ધર્મ. જે તમારું ધારણ કરે, તમને ટેકો આપે, ઉભા રાખે. અત્યારે તો આપણે પગ નીચેથી જમીન સરી ગઈ છે. એટલે ધર્મનું કામ કવિતાને કરવાનું આવ્યું છે. હું અહીંયા જોઉં છું રસ્તામાં, મારે ત્યાં ઘણા બધા મંદિર છે. તેમાં એક અંબા માતાનું મંદિર છે ઘડિયાળી પોળ આગળ. તમે સાંજે જઈને ઉભા રહો તો કેટલા માણસો, અમારા વડોદરાના મુંબઈના ભુલેશ્વર જેવો એ લગતો છે, ખૂબ માણસોની અવર જવર. મને વડોદરા આવ્યો અને પહેલી વાર જોયું ત્યારે બહુ આશ્ચર્ય થયું કે માણસ આમ જાય તરત જ મંબા માતાનું મંદિર આવે એટલે ઉભો રહી જાય. કન્ડિશન રિફ્લેક્સ સાયકોલોજીમાં કહે છે ને, કન્ડિશન રિફ્લેક્સ. ઉભો રહી જાય તરત, માથે ટોપી પહેરી હોય તો ઉતારે, આંખ બંધ કરે. મેં હંમેશા જોયું છે ઇન્વેરિએબલી આંખ બંધ કરે, હાથ જોડે અને અડધી ક્ષણમાં પાછો ચાલતો થઈ જાય. પણ ભગવાને બહુ સુખ આપ્યું છે કે આંખ બંધ કર્યા પછી હાથ જોડે છે, ખુલ્લી આંખે હાથ જોડવા બહુ મુશ્કેલ છે. આંખ બંધ કર્યા પછી જાણતા નથી આપણે કોણ સામે છે. એટલે માણસ છે તે એકદમ કોઈને નમતો નથી. પણ હવે બધું ખોટું પડતું ચાલ્યું, કારણ કે પેલો ચાર પગે જે ચાલતો હતો એમાંથી બે હાથ ઊંચા કરીને કરોડરજ્જુને ટટાર કરતા એને કેટલા વર્ષો ગયા. એ પાછો કરોડ નમાવતો નમાવતો થયો, ખુશામત કરતો થયો, વાંકો વળતો થયો, અને એક વાર વાંકો વળ્યો એટલે પછી પાછો ચાર પગો થઈ જ ગયો. તો ધર્મ માણસને ચાર પગામાંથી બે પગા બનાવે છે. પણ હવે માણસ એવો દેખાતો નથી. આપણે સાંભળીએ છીએ કે આ કોઈને પૂછીએ કે ભાઈ આ કૂતરો કોનો છે, એમ આપણે પૂછતા હતા અત્યાર સુધી, આ કૂતરો કોનો છે, કોનો પાળેલો છે. પણ હવે માણસને વિશે પૂછીએ છીએ આ કોના માણસ છે, આ ઋતુભાઈ અદાણીના છે કે માધવસિંહના છે. તમે લોકો તો બહુ ધર્મપરાયણ વધારે લાગો છો, કારણ કે પ્રશ્નો કરાના કરતા ધર્મ વિશેના વિશે જ છે. હું કહું છું, મને જવાબ તો આપો ને. આચાર્ય રજનીશ જો બધા જ ચોખ્ઠા તોડતા હોત તો બરાબર, એમનું અભિવાદન કરત. પણ એ નવા ચોખ્ઠા ઉપજાવે છે, કારણ કે એમને પણ ભગવાનના મોટા ચોખ્ઠાની જરૂર પડી, જેમાં એ ગોઠવાઈ ગયા છે ને તમને એમાં પછી પૂરવા માંગે છે. આપણો વિરોધ એટલો જ છે. એના કરતા કૃષ્ણમૂર્તિ સારા. એટલે તમે કોની દ્રષ્ટિ, ના ના, એટલે કોની દ્રષ્ટિએ પરિસ્થિતિ, એના ભાવકની દ્રષ્ટિએ, કવિની પોતાની દ્રષ્ટિએ, અને કઈ પરિસ્થિતિ, આર્થિક, ધાર્મિક, સાંસ્કારિક? જ્યાં ફરીથી પેલું ગયું ને, હવે બોલો ફરીથી. આમાં બે ત્રણ જુદા જુદા પ્રશ્નો છે. પહેલી વાત એ કે મૂંઝવણ ખરેખર અનુભવે છે, કેટલા અનુભવે છે? મારી દ્રષ્ટિએ જો મૂંઝવણ અનુભવતા હોય તો બહુ સારું ચિહ્ન છે, કારણ કે તોય જીવતા છે, જીવદાર માણસ. પાણીમાં તમે છે પથ્થર ને નાખો તેને ગુંગળામણ થતી નથી, પણ જીવતો માણસને નાખો તો તરત ગુંગળાઈને ઉપર આવશે. એટલે જો મૂંઝવણ થતી હોય તો મને એમ લાગે છે કે એ કંઈક કશીક વસ્તુ જે નથી મળતી તેનો મેળ પાડવાને માટે પ્રયત્ન કરે છે. અને એને માટે કલાકાર તરીકે, કવિ તરીકે જે પ્રયત્ન કરવાનો હોય તે કરવાને માટે એ ઉદ્યમી બને છે. તો સ્થિતિ સારી છે. અને હું તો માનું છું કે જેને તરત સહેલાઈથી સમાધાન મળી જતું હોય એણે મરવાની શરૂઆત કરી દીધી છે. સમાધાન એટલા સહેલા નથી, અને જે સમાધાન કરીને જ જીવે છે, ચાલો હવે પહેલા તો કવિતા વાંચતા હતા અને બધું થતું હતું, હવે નથી થતું તો કંઈ નહીં, હવે આ કરીશું અને આ નહીં થાય તો આ કરીશું, એ માણસે મરવાની શરૂઆત કરી દીધી છે. અને જો હું પૂરેપૂરો 100% સજીવ બનીને જીવતો હોઉં તો મારે ક્ષણે ક્ષણ સાથે યુદ્ધ કરવું પડે. એટલે આપણો તો પડકાર એક જ છે, યુદ્ધમ દેહી, લડવાનું આપ. પછી મૈત્રી આવે. પણ જે સંઘર્ષ વિનાનું સમાધાન છે એ મૃત્યુનું બીજું નામ છે. એટલે જો મૂંઝવણ હોય, તમે એમ કહેતા હો કે મૂંઝવણ છે, કાંઈ મને તો નથી લાગતી કે મૂંઝવણ હોય. એ તો આટલા બધા ગઝલ લખનારા ક્યાંથી હોય, આટલા બધા ગીત લખનારા ક્યાંથી હોય? એક પ્રયત્ન કવિઓએ કર્યો કે ચાલો આપણે આ બધી લોકપ્રિયતાની ને કવિ સંમેલનોમાં જઈને તાળીઓ ઉઘાડવાની કઈ જરૂર નથી, આપણે આપણી પોતાની કુમારીથી લખીએ. થોડી વાર એવું લખ્યું, પછાન દસમાં ગયા, થોડું લખ્યું, નાટક એપિસોડ લખ્યા, પણ પછી લાગ્યું કે ના, આ તો લોકોથી દૂર થઈ જવાય છે, એટલે પાછા ગઝલ અને ગીત ને મુસાયરા શરૂ થઈ ગયા અને પછી તાળીઓ પડવા માંડી. કાવ્ય સંગ્રહના ઉદઘાટનો થવા માંડ્યા. એટલે એ તો બહુ ખુમારીવાળા માણસની જરૂર છે, જેનામાં એવી બુલંદી હોય તે માણસને મૂંઝવણ થાય. એનું ગજું નથી, ઘણા માણસોનું તો ગજું જ નથી કે જેને મૂંઝવણ થાય. હવે આ જ વસ્તુ મારા મનમાં વિદ્યાર્થી હતો ત્યારથી જ મારા મનમાં આ છે કે આ ખોટી રીતે થાય છે, અમે કવિતા ખોટી રીતે ભણ્યા અને ખોટી રીતે કવિતાઓ ભણાવાતી જોઈ, અને એ હેતુથી એ કેમ થવું જોઈએ એટલા માટે મેં ગુજરાતી કવિતાનો આસ્વાદ નામની ચોપડી લખી. એમાં તમે જોશો અને કોઈ પાઠ્યપુસ્તકમાં મૂકવામાં આવે છે પ્રહલાદ પારેખની કવિતા કેવી રીતે, ત્યારે એમાં કવિ ભાષાને જુદી રીતે વાપરે છે. એટલે પૃથક્કરણ કરવાની વાત નથી આ, પણ તમે જે ઉપમા આપી કે ભાઈ પુષ્પની પાંખડી છૂટી છૂટી કરીને બતાવે છે, પછી પૃથક્કરણ કયું સાચું કે જે છૂટું કર્યા પછી જોડો તો વળી પાછું આખું પૂરેપૂરું મળે. વિજ્ઞાનને એવું પૃથક્કરણ કરતા આવડ્યું નથી કે કર્યા પછી તમને ફરી પાછો એનો પદાર્થ મળે. એટલે એઝરા પાઉન્ડ નામના કવિએ કહેલું કે તમે બધું કરો પણ કવિતા પાસે જતા કે ફૂલ પાસે જતા તમારી પાસે ધીરજની અપેક્ષા રહે છે. યુ કેન નોટ ઇન્ક્રીઝ ધ પેઇસ ઓફ એ રોઝ. ગુલાબની ખીલવાની ગતિને તમે વેગ ના આપી શકો, એ તો એની પોતાની રીતે જ ખીલશે. તેમ કવિતા પાસે જાઓ તો 45 મિનિટના પીરિયડમાં કવિતા પતાવી દેવાની છે કે કોર્સ પૂરો કરવાનો છે, એ રીતે કવિતા ન શીખવાય. એક પંક્તિ આવી હોય તો કેટલીક વાર તમને એ પંક્તિ ઘણું બધું ઉભો રાખે. દાખલા તરીકે કવિ કેમ છંદ વાપરે છે, છંદનો લય શું છે, આ બધા શબ્દો અત્યારે આપણે વાપરી છે પણ એની કશી સમજ નથી આપણને. તો એ છંદ, એનો લય, ભાષાનો ઉપયોગ, આ શબ્દો કેમ વાપર્યા, બીજા વાપર્યા હોત તો શું થાત. તો આજ આકાશના મંડપે મેઘના નૃત્યના ચંડપડ છંદ ગાજે, મેઘલા વારોણી મત્તસા ઠેકલે ગૂંતતા નૃત્યના ગોપ વ્યોમે. હવે આ આની આખી શબ્દ રચના જુઓ કોને અનુસરે છે, કાંતને. તો આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. હવે આપણે પૃથક્કરણ નથી કરતા પણ આપણે કેટલાક તરત જ તમે કવિતા પાસે બરાબર જાઓ, જે વ્યક્તિમાં આપણને રસ પડે તેમાં આપણે કેટલા બધા પ્રશ્નો થાય છે, એના મા બાપ કેવા હશે, એના મિત્રો કેવા હશે, આ વખતે આ માણસ શું કરે, એને આ ગમે કે નહીં ગમે, કેટલા બધા પ્રશ્નો આપણને થાય છે કારણ કે ગમવા માંડે છે. માટે તેમ જો કવિતા ગમવા માંડી હોય તો જુદી જાતના પ્રશ્નો થાય. દાખલા તરીકે આ હું વાંચું, આજ મહારાજ, મહારાજ કેમ આવ્યું અને આજ કેમ, આજથી કેમ શરૂ થઈ કવિતા, તો નરસિંહ મહેતાને યાદ કર્યા હશે. નરસિંહ મહેતાના પ્રભાતિયામાં ઘણા આજથી શરૂ થાય છે ને, રાગ પણ એક લીધો છે પ્રભાતિયા શંકરાભરણ, અને એનું જોઈને સુંદરમ પણ ચાલ્યા, આજ આકાશના મંડપે, એનું જોઈને જ પ્રહલાદ પારેખ પણ ચાલ્યા, આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો. તો પછી આપણે પ્રશ્ન કરીએ કે આ ધાતી પડી ગઈ તો કવિતા મરી ગઈ, એનો ચીલો ન પડે, કે હું શંકરાભરણમાં કે ઝૂલણામાં છંદમાં કાવ્ય લખું તો આજથી જ મારે શરૂ કરવું પડે. પછી આજ મહારાજ જલ પર, એમાં જના ઉપયોગ જુઓ, તરત પ્રશ્નનો ઉદય થયો, એ જલ પર ઉદય થયો એમ કેમ કે છે, આકાશમાં થયો એમ કેમ નથી કહેતા. આ છે તો પૃથક્કરણ નથી પણ આ કુતૂહલ છે. આ આખી જે ભાષાની સૃષ્ટિ રચી તેને વિશેનું આપણે કુતૂહલ થાય છે. જેમ બાળક કેટલા પ્રશ્નો પૂછે છે, તેમ કવિતા પાસે શિશુના વિસ્મયને લઈને આપણે જવું જોઈએ તો ચાલે. અહીં જ આપણે વાત કરી ને અત્યારે કે સૂક્ષ્મતા, પહેલા તો સૂક્ષ્મતા જેવું છે એનો અનુભવ થવો જોઈએ, અને એ અનુભવ થાય તો પછી આપણે એને જાણવાનો પ્રયત્ન કરીએ, અને એ જાણવાનો પ્રયત્ન કોઈ શાસ્ત્રની પોથી ઉગાડવાથી ના થાય. આપણે કોઈ ના ફૂલના ઉગવા વખતે સાક્ષી રૂપે રહીએ છીએ, આપણે એમ ટાઈમ નોંધીને કહી છીએ કે બરાબર 8:25 આ ગુલાબ ખીલ્યું, એ સ્થૂળતા થઈ, પણ એની ખીલવાની પ્રક્રિયા તો કેટલી બધી છે તેના તમે બધાના સાક્ષી નથી. એ બીજ ભૂમિમાં દટાયું, પછી ભૂમિને અળગી કરીને એનો અંકુર ફૂટ્યો, એણે જે રીતે સૂર્યને ગ્રહણ કર્યો, એણે જે રીતે વાયુને ગ્રહણ કર્યો, એણે જે જળને ગ્રહણ કર્યું, અને એમાંથી કિમિયો કરીને એણે પોતાનો રંગ કેવી રીતે ખીલવ્યો, આ બધું. હવે પાણીને માટે તમારે કેવું હોય તો કહી દો કે H2O, હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનના 1, એટલે પાણી થઈ ગયું. પણ પાણી એથી કેટલું બધું વિશેષ છે, એ પાણીમાં આકાશનું પ્રતિબિંબ પડે છે, એ પાણીમાં તમે તમારા શરીરને હળવું બનાવીને મૂકી દો છો, એ પાણીની એક ગતિ છે, એના લય છે, એના આવર્તનો છે. પાણી તમે બેઠાઓ નદીને કાંઠે એમને બેસી રહેવાય છે, પગ પખાડવાનું મન થાય, જરા ડૂબકી મારવાનું મન થાય, કાંકરો ફેંકવાનું મન થાય, પાણી તમને બાળકને ચંચળ બનાવી દે. H2O આવે છે? નથી આવતું. ત્યારે એ સારવી લીધેલું છે. તો કવિતાની સૂક્ષ્મતા એ તમે એની આખી પ્રક્રિયાના સાક્ષી બનો ત્યારે બને, અને પ્રક્રિયાના સાક્ષી બનવું એનું નામ જ જીવવાની સાચી રીત. એટલે ઈશ્વરે તો સૃષ્ટિ સર્જી, પણ તૈયાર આપણે આપી દીધી એમ નહીં, પણ આપણે એની પ્રક્રિયાના સાક્ષી બનીએ ફરીથી. એટલે તો પછી આપણને એમ લાગે કે કોઈ કે ચંદ્ર ઉગ્યો, કોઈ કે ચંદ્ર ઉગ્યો, તો કે હવે ઉગે જ છે ને, એમાં શું છે નવાઈ છે? તો કે તમે નવું કહ્યું કંઈ, પણ તમને દરરોજ ઉગતો ચંદ્ર નવો લાગે ને જોવાનું તમને કુતૂહલ થાય કે આજે તો અગાસી પર ચડીને જુઓ છે, આજે તો ત્યાં જઈને જુઓ છે, એમ તમને દરેક વખતે કુતૂહલ થયા કરે તો તમને જીવનમાં રસ પડ્યો, તમને પ્રક્રિયામાં તમે અંદર સંડોવાયા. મેં તે દિવસે કહ્યું ને કે આપણા જમાનામાં સંન્યાસીઓ વધી ગયા છે. હું ખાઉં છું પણ અસ્વાદ વ્રતથી ખાઉં છું, મને સ્વાદ નથી આવતો, સ્વાદ આવે તો યાદ નથી રહેતો, હું ફરું છું પણ વિહાર નથી કરતો, ખરું ને? એટલે આ બધું જે થઈ ગયું છે રોબોટ યંત્ર માનવ જેવા, તો સૂક્ષ્મતા લાવવી હોય તો આ બધી પ્રક્રિયાની સાથે સંડોવાર ઓતપ્રોત થવું જોઈએ. એટલે જે ઓતપ્રોત થાય છે, વેગળો નથી રહેતો, તે માણસ એને જાણી શકે. આ નવી કવિતા સામેની છે કે 80 વર્ષના માણસથી માંડીને તે 20 વર્ષના માંડી સુધીના માણસની ફરિયાદ છે. એટલે બહુ જૂનવાણી માણસો આવી ફરિયાદ કરે તો સમજી શકાય, પણ નવા કેટલાક લોકો પણ ફરિયાદ કરે છે. ત્યારે એનો અર્થ એ છે ને કે કવિતા વાંચવાની આપણી રીત ખોટી છે. કવિતામાં સંગીત કઈ રીતે આવે? તો આપણે જો પશ્ચિમની થોડીક સારી કવિતા વાંચી હોય એઝરા પાઉન્ડ જેવાની, કે આપણે ત્યાં બંગાળીમાં બુદ્ધદેવ બસુ કે જીવનાનંદ દાસની કવિતા વાંચી હોય, અને થોડું સંગીત તત્વને આપણે જાણ્યું હોય, તો ખબર પડે કે કવિતામાં પેલું મ્યુઝિક જેને કહે છે શાસ્ત્રીય સંગીત, એ અને એનો લય નથી આવતા. આનો લય જુદો છે. દાખલા તરીકે બારી ખખડતી હોય એનો લય પણ એમાં આવવો જોઈએ, જ્યારે સંગીતમાં ના આવી શકે. બારી ખખડતી હોય એનો લય પણ આવવો જોઈએ, ધૂળ ઉડે તેનો લય પણ આવવો જોઈએ. એટલે એ લય એ શું છે કે જે સહેલાઈથી જેને બેસાડી શકાય છે બરાબર અને કાનમાં ગોઠવાઈ જાય છે, એ નહીં, એ સિવાયનો બહુ મોટું જીવન બહાર રહી જાય છે, જેનો લય આપણે પકડ્યો નથી. એટલે જેમ્સ જોઈસ, જેણે યુલિસિસ નામની પ્રખ્યાત નવલકથા લખી, એ પહેલા તો સંગીત શીખતો હતો, અને સંગીતની પરીક્ષા આપવાની આવી ત્યારે એ નપાસ થયો. અને વિદ્યાના શિક્ષકને બહુ આશા હતી કે આ પહેલા નંબરે આવશે. પછી એને પૂછ્યું કે ભાઈ કેમ આવું કર્યું? ત્યારે એની આંખ એટલી નબળી પડી ગયેલી કે પિયાનાની ધોળી કી અને કાળી કી ની વચ્ચેનો ભેદ ન સમજે. હવે કેવી રીતે વગાડે પિયાનો, એટલી બધી આંખ બગડી ગઈ. પણ એને સંગીત શીખતો હતો કે તમે જેમ્સ જોઈસની યુલિસીસ વાંચશો તો એમાં સંગીતનો ઉપયોગ કરેલો જુઓ. કેકોફોની દાખલા તરીકે કે એકદમ સુરાવલી એવી રીતે આવે છે કે બંને આમ મળતી જાય છે લયથી, અને ત્યારે એવો સુર આવે કે જેનાથી આખી તૂટી જાય અને નવી અપેક્ષા બંધાય. તમે એક જ લય ચાલુ રાખો તો શું થાય, પછી મન એમાંથી પાછું હટી જાય, મન પાછું હટી જાય. પણ તમે લય તોડો તો પાછું મન સફાળું જાગીને ઉભું થાય ને પછી બીજો લય શોધે. આનો પણ ઉપયોગ કરવો પડે. એટલે સંગીતમાં પણ